જો તમે ન્યૂઝ જોતા હોય અથવા તો તમે ખાસ ન્યૂઝના ખાસ શોખીન હો તો 2006 સાલની અંદર ન્યુયોર્કની અંદર આ એક સત્ય ઘટના બની. કહે છે કે શુક્રવારનો દિવસ હતો, નવેમ્બરની ઠંડી હતી, હિમવર્ષા વરસતી હતી અને કેટલાક છોકરાઓને એવો વિચાર થયો કે લાવો આપણે જોય રાઈડ કરીએ. એટલે ત્યાં આગળ એક નિશાન સિલ્વર કાર પડેલી, એને ભાંગીને ખોલી નાખી. એમના નસીબ જોકે એમાંથી એમને ક્રેડિટ કાર્ડ મળ્યું. ગાડી લઈ પાસેના વીડિયો સ્ટોરમાં ગયા. $400 તેઓએ મૂવી અને ગેમ્સ ખરીદી, પણ હજુ પણ એવો ધરાયા નહીં. એટલે પાસે ગ્રોસરી સ્ટોર હતો, ત્યાં ગયા અને આ ગ્રોસરી સ્ટોરની અંદર જઈને તેઓએ એક 20 પાઉન્ડની તરકી લીધી અને એઓ આ રોડ પર સ્ટેટ જઈ રહ્યા હતા. અને ત્યાં આગળ એમની પાછળ એક બીજી ગાડી હતી, એ બેન એમના ઘેર જઈ રહ્યા હતા. એમનું નામ હતું વિક્ટોરિયા રુઓલો. અને એમની ઈચ્છા હતી કે હું ઘરે જઈ અને ઇલેક્ટ્રિક બ્લેન્કેટની અંદર મારી જાતને હું સંતાડી અને સૂઈ જઈશ. અને એમની દ્રષ્ટિ આગળ મેં જોયું કે આ ઠંડીની અંદર કોઈ કાચ ખોલી અને કહે છે બહાર એ અઢેલી રહ્યો છે અને એની પાસે કોઈ મોટી એવી વસ્તુ હાથમાં હોય એવું આ વિક્ટોરિયાને દેખાયું. ત્યાર પછી એને બહુ યાદ નથી, પણ કહે છે આ છોકરાના હાથમાંથી આ ટર્કી એ છૂટી ગઈ અથવા તો છોડી દીધી અને સીધી આ વિક્ટોરિયાની કારની વિન્ડશિલ્ડને ભાગી નાખી. આ બાયનો ફેસ અને એની ટ્રેકિયા અને બધું તૂટી ગયું. તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા, ઘણી બધી સારવાર કરી, ઘણા બધા વાયર અને તાર નાખીને જેમ તેમ કરી અને એનું મોઢું એમણે સીધું કર્યું. અને ત્યાર પછી થેન્ક્સગિવિંગનો દિવસ આવ્યો અને લોકો ત્યાં આગળ કહે છે થેન્ક્સગિવિંગના દિવસ પર બેસીને પ્રભુનો આભાર માનતા હતા કે અમારી દશા આ મિસ રિબોલો જેવી થઈ નથી. નાતાલ આવી, આનંદથી તેઓએ નાતાલ ઉજવી, થોડા વધારે પૈસા દાનમાં આપ્યા, થોડી વધારે મજા કરી, કારણ કે ઈશ્વરે એમની દશા વિક્ટોરિયા રુઓલો જેવી કરી નથી. અને ત્યાર પછી વર્ષ બેઠું અને લોકો આ કેસની વાત કરવા લાગ્યા અને ઘણા બધા કહેવા લાગ્યા કે આવા અનિષ્ટ તત્વોને તો કહે છે કે જેલમાં પૂરી અને ચાવી ફેંકી દેવી જોઈએ. ઘણા બધા કહેતા હતા કે આવા અમને તો જન્મ ટીપની સજા થવી જોઈએ. ઘણી બધી વાતો લોકો કરતા હતા. અને 15 ઓગસ્ટ અને 2005 દિવસે ત્યાં આગળ કોર્ટનો કેસ ચાલ્યો અને આ વિક્ટોરિયા પણ પોતાનું આ ગમે તેવું મોડું લઈને લાકડી સાથે કોર્ટમાં આવ્યા. અને ત્યાં આગળ કોર્ટમાં કેસ ચાલ્યો અને આ છોકરાએ પ્લીડ ગિલ્ટી કરી અને કહે છે એને 6 મહિનાની જેલ થઈ. થોડા દિવસ કહે છે એને કાઉન્સિલિંગ કરવાનું હતું અને થોડા દિવસ એને કહે છે સેવા કરવાની હતી, તે નેબરહુડની સેવા હોય, ક્લીન કરવાનું હોય એવી બધી જાતની એને સજા કરી. અને લોકો મોંમાં આગળ ગાલી ગયા અને કહે છે આ કેવું, અમેરિકા દેશ કહે છે શા માટે આટલો બધો આ ક્રિમિનલ તરફ લક્ષ આપતો નથી અને આવી સાદી શિક્ષા કરે છે. પણ કહે છે આ કોર્ટ એ ચાલતી હતી અને ત્યાં આગળ કહે છે આ છોકરો, એનું નામ રાયન હતો, એ મિસ વિક્ટોરિયા પાસે આવે છે અને એને ભેટે છે અને વિક્ટોરિયા કહે છે કે મેં તને માફ કરી દીધું છે. ટીવી વાળા અને ન્યૂઝ વાળા ગમે તેવી વાતો લખવા લાગ્યા, પણ બીજા દિવસે ન્યુયોર્ક ટાઈમ્સમાં આ શબ્દો હતા અને એ શબ્દો આ પ્રમાણે હતા. એ કહે છે મોમેન્ટ ઓફ ગ્રેસ, કહે છે દયાની એક ક્ષણ. અને આ મથાળા નીચે ન્યુયોર્ક ટાઈમે ત્યાં આગળી લખ્યું અને એ ગ્રેસ અથવા તો એ દયા તમને ત્યારે જ જોવા મળે કે જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ કર્યો હોય. પાઉલ એના પત્રમાં 130 વાર આ દયા વિશે લખે છે. નવા કરારમાં લગભગ 155 વાર દયા શબ્દ વાપરવામાં આવ્યો છે. પણ 130 વાર કહે છે પાઉલ એના લેટર્સની અંદર, પત્રોની અંદર આ વાત લખે છે. પણ તમે જૂના કરારમાં જાઓ અને જૂના કરારમાં તમે જુઓ તો કહે છે દાઉદ રાજાને જ્યારે ઈશ્વરે પસંદ કર્યો અને દાઉદ રાજાને જ્યારે કહે છે ગુવાડ્યો હતો ત્યારે એને બોલાવી અને કહે છે એને રાજ પર આપ્યું ત્યારે દાઉદે શું કર્યું તમે સાંભળો તો કહે છે પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાની સમક્ષ બેઠો. હું એમ માનું છું કે પ્રાર્થના કરવા માટે હતો અને ત્યાં આગળ એને ખાતરી હતી કે ઈશ્વર ત્યાં છે, યહોવા બાપ ત્યાં છે અને કહે છે પ્રાર્થના કરવા બેઠો અને તેણે કહ્યું કે યહોવા દેવ તું કોણ ને મારું કુટુંબ કોણ કે તું મને આટલે સુધી લાવ્યો છે. હે દેવ એ પણ તારી દ્રષ્ટિમાં જૂજ જેવું લાગ્યું. હવે તારા સેવકના કુટુંબ સંબંધી લાંબા કાળ વિશે તે વચન આપ્યું છે. હે યહોવા દેવ તે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂક્યો છે. તારા સેવકને આપેલા માન વિશે તે તને બીજું વધારે શું કહી શકે, કેમ કે તે તેને તું તેને ઓળખે છે. પ્રભુએ જે દયા આ દાઉદ પર કરી હતી એ કૃપાનો અનુભવ એ ત્યાં આગળી યહોવા દેવની સમક્ષ બેસીને તેનો આભાર માનતા જણાવે છે. પાછળથી બેતશેબા ની સાથે જે કુકર્મ થયું અને તેના પતિને જે રીતે મારી નાખવામાં આવ્યો, ખૂન કરવામાં આવ્યું અને જ્યારે કહે છે એને ખબર પડી પ્રબોધકની મારફતે ત્યારે કહે છે એને કહ્યું કે આ પાપ મેં કર્યું છે, કહે છે તું મને જુફાથી ધો અને હું શુદ્ધ થઈશ. અને ત્યાં આગળ ઈશ્વરની પાસે આવીને તે માફી માગે છે, કહે છે પણ તારી દયા અને તારી કૃપા તું મારી પાસેથી લઈ લેતો ના. દેવની કૃપા એ કેટલી અગત્યની છે એ જોવા માટે દાઉદ પોતાને નમ્ર બનાવે છે. હમણાં આપણે અમેઝિંગ ગ્રેસ કહ્યું, કદાચ એને આપણે એટલા બધા ફેમિલિયર નથી કારણ કે ગુજરાતીમાં એ ગીત ગવાતું નથી અથવા તો એનું ટ્રાન્સલેશન થયું નથી. પણ એનો લખનાર જ્હોન ન્યૂટન એ કહે છે કે એના જીવન સંબંધી બહુ જ તત્વો લખવામાં આવી છે. 17 વર્ષ સુધી એની મા એને રાખ્યો, એને ચર્ચમાં લઈ જતી, સાબાથાણામાં લઈ જતી, પણ કહે છે એને 17 વર્ષે એને માને ગુમાવી. એના બાપાએ બીજે લગ્ન કર્યું, એના બાપ એ સ્લેવરીનો ધંધો કરતો હતો, એનું જીવન એ બગડી ગયું, હાસ્તા થઈ ગયું. પણ કહે છે એને શિપમાં નોકરી મળી કે જે શિપ સ્લેવરીનો અથવા તો ગુલામોનો ધંધો કરતો હતો અને કહે છે આ ગુલામીના ધંધાની અંદર કહે છે એટલો બધો આગળ વધ્યો કે વાણનો કહે છે સેનાપતિ થયો, ત્યાં આગળ કહે છે હેડ ઓફ ધ સ્ટીમર એ કહેવાતો હતો અને પોતાની ઈચ્છા પ્રમાણે એ કરી શકતો હતો. અને કહે છે એક દિવસ વાવાઝોડામાં ત્યાં આગળ એનું વાણ સપડાઈ ગયું, ત્યારે કહે છે એને ઈશ્વર યાદ આવ્યા અને કહે છે આ જે હિમ લખ્યું છે અમેઝિંગ ગ્રેસ હાઉ સ્વીટ ધ સાઉન્ડ સેવ્ડ રેચ લાઈક મી, આ તારી અપાર જે દયા છે એ કેટલી બધી વિશાળ છે કે મારા જેવા પાપીને કે છે મને ઉગારી લીધો છે. I once was lost but now I am found, was blind but now I see. કહે છે એક વખતે હું ઉડાવ દીક છોકરાની જેમ ખોવાયેલો હતો, પણ તે મને શોધી કાઢ્યો અને કહે છે હું એકવાર આંધળો હતો, તારી દયાનો અનુભવ હું સમજતો નહોતો, પણ આજે હું સમજી શકું છું. ઇટ વોઝ ગ્રેસ ધેટ ટોટ માય હાર્ટ ટુ ફિયર. એ કહે છે તારી દયા કે તારી દયાની મારફતે કહે છે હું મારા હૃદયની અંદર તારી બીક રાગવા લાગ્યો. એન્ડ ગ્રેસ માય ફિયર્સ રિવીલ. અને તારી દયાની ખાતર કહે છે જે મારામાં બીક હતી એ ઉત્પન્ન થઈ. હાઉ પ્રેશિયસ ડીડ ધેટ ગ્રેસ અપીયર ધ અવર આઈ ફર્સ્ટ બિલીવ. અને કહે છે તારી દયા જે મેં તારા પર પ્રેમ કર્યો ત્યારે કેવી રીતે મારી આગળ પ્રગટ થઈ. અને આગળ જતા લાગે છે કે કહે છે હું કહે છે ઝાડ અને ઝંઝાવટમાં સપડાયેલો હતો, પણ તારી કૃપાને લઈને હું કહે છે આજે અહીં ઊભો રહ્યો છું. અને આ પછીની જિંદગીમાં પણ કહે છે હું ઈશ્વરની સાથે હોઈશ એની મને કેટલી ખાતરી છે. જ્હોન ન્યૂટનની આ સાક્ષી એ આપણા માટે કેટલી બધી અગત્યની છે. તમે જુઓ એફેસીયનો પત્ર તેનો બીજો અધ્યાય અને આઠમી અને નવમી કલમ તમે લખો તો તમે વાંચો તો કહે છે કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામ્યા છો, અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે, કર્ણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે. અને પાઉલ આ પોતાનો અનુભવ એ આપણા જેવા જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે એમને એ કહે છે કે તમે પણ મારા જેવા વિશ્વાસથી તારણ પામેલા છો. પાઉલ એનો જે પ્રભુ સાથેનો પ્રથમ સંબંધ એને યાદ કરે છે. દમસ્કસના રસ્તા ઉપર તે જતો હતો અને પ્રભુએ કેવી રીતે એની સાથે વાત કરી. અને હું તમને કહું કે પાઉલ એ સાઉલ હતો અને એ કર્ણીઓ પ્રમાણે જૂના કાળમાં જે હતું કે જે થવું જોઈએ તે પ્રમાણે કરતો હતો. કારણ કે જૂના કાળમાં લખેલું છે કે મારા સિવાય કોઈ દેવ નથી, કોઈ દેવ થશે નહીં અને કોઈ દેવ થયો નથી. અને સાઉલ એ બરાબર જાણતો હતો કે આ ખ્રિસ્ત એ ખરેખર દેવ નથી, અને એટલા જ માટે એ ખ્રિસ્તીઓનો નાશ કરવા માટે એ સભાની પાસેથી ત્યાં ગાડી પરમિશન લઈને તેમનો નાશ કરવા જાય છે. અને ત્યાં દમસ્કસના રસ્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે સાઉલ સાઉલ કહે છે આની પર લાત મારવી સહેલી છે, પણ તું મારા વિશે જે કંઈ કરે છે તે બહુ જ કઠણ છે. અને પાઉલ કહે છે કે પ્રભુ તું કોણ છે, ત્યારે કહે છે હું ઈસુ ખ્રિસ્ત કે જેનું તું નાશ કરવા માંગે છે. અને ત્યાં ગાડી એની આંખો ખુલી જાય છે, પ્રભુનો જે દયા છે એનો એ અનુભવ કરે છે. અને કહે છે અનન્યની મારફતે એ બાપ્તિસ્મા લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે. અને ત્યારે જ એ આપણને આ લખે છે, તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામ્યા છો, એ તમારાથી નહીં પણ દેવનું દાન છે. એ દેવનું દાન આપણને મળ્યું છે. જ્યારે આપણા પુત્રો બાપ દાદાઓ જ્યારે ભારતમાં હતા અને ઘણા બધા મિશનરીઓ આવ્યા, ઘણા બધાને એ દાન વિશે વાત કરી, કોણે સ્વીકાર ન કર્યો, પણ પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે આપણા બાપ દાદાએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દાનનો સ્વીકાર કર્યો અને આજે આપણે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ છીએ. કર્ણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે. જે કર્ણીઓની વાત અહીં કરવામાં આવી છે એ દેવના દાન વિશે કરવામાં આવી છે. આજે ઘણા બધા હિન્દુઓ મુસલમાનો હિન્દ અને બૌદ્ધિઓ એ ભારત અને દુનિયાના જુદા જુદા ભાગમાં કર્ણીઓ મારફતે એ સેવા કરવા અને દેવને પસંદ કરવા માંગે છે. પણ જો તમને દેવની કૃપા પ્રાપ્ત થઈ નહીં હોય તો તમે ગમે એટલી કરણી કરશો પણ એનો કોઈ અર્થ નથી. આજે અમેરિકાથી એટલા બધા ડોક્ટર્સો અને નર્સિસો જાય છે અને ઇન્ડિયામાં દાસ શિબિરો કરે છે અને જે પ્રમાણે આપણા મિશનરીઓએ કામ કર્યું એ જ પ્રમાણે તાગાડી સેવા કરે છે, પણ એમની સેવા એ માન્ય થતી નથી કારણ કે તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યો નથી. અને હું એક ડોક્ટરની સાથે વાત કરતો હતો અને મેં એમને કહ્યું કે તમે ગમે તેટલું કરો પણ જ્યાં સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા તાના તરીકે સ્વીકારો નથી, કારણ કે એણે કહ્યું છે કે માં સત્ય તથા જીવન હું છું, મારા વિના તમે બાપની પાસે આવી શકતા નથી. અને ડોક્ટર હસીને મને કહેવા લાગ્યા કે દિનકરભાઈ ફક્ત એક જ રસ્તો અને તે તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને બે ડોક્ટરને કહ્યું કે પોલિયો ન થાય એના માટે તમે કેટલી વેક્સિનો લે છો, ત્યારે કહે છે એક જ વેક્સિન, પોલિયો વેક્સિન, અને એ પોલિયો વેક્સિન લે તો જ પોલિયો મટી જાય છે. તો મેં એમને કહ્યું કે એ પ્રમાણે આ મારા ઈશ્વરની વાત છે, એ એક જ રસ્તો છે, એક જ માર્ગ છે, એક જ સત્ય છે અને એક જ જીવન છે. અને ભાઈ થોડા વિચારમાં પડી ગયા. ઈશ્વરનો આપણે આભાર માને છે કે ઈશ્વરે આપણને આ એક જે રસ્તો છે એ રસ્તો તેણે આપણને આપ્યો છે. પાઉલનો પત્ર અને રોમિયોનો પત્ર અને પાંચમા અધ્યાય અને 20 અને 27મી કલમમાં આ પ્રમાણે કહે છે. 20 અને 21મી કલમમાં બલી ઉદ્ધારના દાણને સારું તમને મુકાંતરિત કરનાર દેવના પવિત્ર આત્માને તમે ખીન ન કરો. જે પવિત્ર આત્મા તમને આ દયાનું દાન આપવા માંગે છે એને તમે ખીન ન કરો. સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ભોંગાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસમાંથી તમે તમારા જીવનોને દૂર કરો. ઈશ્વર એ દયાળુ છે અને એ દયા કરવા માંગે છે. જો તમે આજે તેનો સ્વીકાર કરો તો આજે આપણે પ્રભુની પાસે આવવું એ જરૂરી છે અને એના માટે જે હિંમતની જરૂર છે એ હિંમત એ તાગાડી આપણે ઈશ્વર બતાવે છે અને કહે છે એનાથી રોમિયોનો પત્ર, હિબ્રુનો પત્ર તેનો 4 અધ્યાય અને 16મી કલમ આપણે વાંચીએ તો આ પ્રમાણે કહે છે. જો કોઈની પાસે હોય તો મેં કહીને વાંચશો. હિબ્રુનો પત્ર તેનો 16મો તેનો 4 અધ્યાય અને 16મી કલમ.
એ માટે દયા પામવાને અગત્યને પ્રસંગે સહાય કરવાને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.
પ્રભુ કહે છે કે હિંમત રાખી અને આ કૃપાસન આગળ આવો અને એની કૃપા જે મફત આપણા માટે ફેવડાવવામાં આવી છે એને તમે પ્રાપ્ત કરો. અને કહે છે એ કૃપા વગર તમે રહી ના જાઓ. કે જે આજે જ માન્યકાળ છે, અત્યારે જ માન્યકાળ છે, આજે જ એ તારનો દિવસ છે, આપણે એને હઠેલી ન લઈએ. પાઉલ જ્યારે ફેલિક્સ અને તેની વાઇફની સાથે વાત કરતા હતા ત્યારે જ્યારે એણે કહ્યું કે સદાચાર, સંયમ અને આવનાર ન્યાયકાળ વિશે પાઉલે ફેલિક્સને કહ્યું ત્યારે ફેલિક્સ કહે છે હમણાં તું બંધ રાખ, ફરીથી કોઈ વાર હું સાંભળીશ, કારણ કે આપણને બધું જ ગમે છે. કદાચ એને તમે સંયમ રાખવાનું કહો તો તમે સંયમ રાખી શકો છો, તમને કહે કે તમે સદાચારી જીવન જીવો તો એ જીવવા માટે તમે તૈયાર છો, પણ તમે આ દુનિયામાં જે જીવન જીવો છો એ જીવનને માટે એ ન્યાય કાળવાનો છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ ઊભા રહેવાનું છે એ આપણને ગમતું નથી. માટે કહે છે અત્યારે જ જે પ્રસંગ ઈશ્વરે તમને આપ્યો છે એ હિંમતથી તેની આગળ આવી અને તેના દયાના ભાગીદાર થાઓ. ભાઈઓ કદાચ છે ને મેં જાણતા નથી, જોતા નથી, પણ સમય એવો આવ્યો છે કે એ સમય એ છેલ્લો સમય હોય. આ દયાનો જે સાગર વહેતો આવે છે એ કદાચ ને કાલે બંધ થઈ જાય, કાલે આપણું મોત થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું થાય, તે પહેલા આપણે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે દયાનો સાગર છે તેમાં નાય અને આપણે શુદ્ધ અને પવિત્ર થઈએ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો અને એ પર વધારે મનન કરવા માટે તમારી મદદ કરો.